એકત્રા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાનગોષ્ઠી વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર હવે આપણી ભાષામાં. નમસ્કાર. આજની જ્ઞાનગોષ્ઠીમાં આપણે એક એવા વિચારકની વાત કરવાના છીએ જેમના વિચારો તમને કદાચ ઊંડાણપૂર્વક વિચારવા પર મજબૂર કરી દેશે અથવા તો કદાચ થોડા અસ્વસ્થ પણ. આપણે વાત કરી રહ્યા છીએ પીટર સિંગરની, ઓસ્ટ્રેલિયાના ખૂબ જ પ્રભાવશાળી અને હા ઘણીવાર ખૂબ વિવાદાસ્પદ રહેલા ફિલોસોફર.
બિલકુલ. પીટર સિંગરનું નામ આવે એટલે તરત જ મનમાં ત્રણ મુખ્ય ક્ષેત્રો આવે છે. એક તો વ્યવહારુ નીતિશાસ્ત્ર, પછી પ્રાણી મુક્તિ અને ત્રીજું અસરકારક પરોપકાર. અને આ ત્રણેમાં એમના વિચારો ખરેખર ક્રાંતિકારી કહી શકાય એવા રહ્યા છે.
હા, અને ક્રાંતિકારી એટલા માટે કે એ આપણી જે નૈતિકતાની પાયાની ધારણાઓ છે એના પર જ સીધો સવાલ ઉઠાવે છે. જેમ કે આપણે કોને આપણા ગણીએ, કોના હિતોનું ખરેખર મહત્વ છે, અને જ્યાં આપણી પાસે મદદ કરવાની ક્ષમતા છે ત્યાં આપણી જવાબદારી કેટલી. તો આજની આપણી આ ચર્ચામાં આપણે સિંગરના આ જ પડકારજનક વિચારોને એમ કે સમજવાનો પ્રયત્ન કરીશું. એમના જીવન, એમની મુખ્ય દલીલો અને એમના કામનો જે વારસો છે એને તપાસીશું.
અને આ સમજવા માટે મારે છે ને થોડું પાછળ જવું પડશે. એ સમયમાં જ્યારે સિંગરના વિચારો ઘડાઈ રહ્યા હતા, એટલે કે 1960 અને 70નો દાયકો, અમેરિકા અને યુરોપમાં ખબર છે ને સામાજિક ઉથલપાથલનો સમય હતો.
હા, કેલી નાગરિક અધિકારોની ચળવળો, વિયેતનામ યુદ્ધનો વિરોધ, પર્યાવરણ વિશે જાગૃતિની શરૂઆત, એ બધું.
બરાબર. એટલે કે પરંપરાગત જે સત્તા હતી, જે વિચારો હતા, એની સામે પ્રશ્નો પૂછવાનો એક માહોલ હતો. અને બૌદ્ધિક રીતે પણ પેલો જેરેમી બેન્થમ અને જ્હોન સ્ટુઅર્ટ મિલ જેવા ઉપયોગીતાવાદી વિચારકોના વિચારોનું પુનરુત્થાન થઈ રહ્યું હતું.
ઉપયોગીતાવાદ એટલે પેલું વધુમાં વધુ લોકો માટે વધુમાં વધુ સુખવાળો વિચાર, ખરું ને?
હા, બરાબર. કે એ કાર્ય સાચું જે મહત્તમ સુખ ઉત્પન્ન કરે. અને આ વિચારધારા ખાસ કરીને ઓક્સફોર્ડમાં એમના જે શિક્ષક હતા આરએમ હેર, એમના માર્ગદર્શન હેઠળ સિંગરની ફિલોસોફીનો પાયો બની.
અને એમના પોતાના જીવનના જે અનુભવો હશે એનો પણ પ્રભાવ રહ્યો જ હશે ને, ખાસ કરીને એમના કુટુંબનો ઇતિહાસ.
હા, ચોક્કસ. એમના માતા પિતા ઓસ્ટ્રિયન યહૂદી હતા. 1938માં પેલા નાઝી અત્યાચારથી બચીને વિયેનાથી ઓસ્ટ્રેલિયા આવેલા. જોકે એમનો ઉછેર તો બિનધાર્મિક ઘરમાં થયો, પણ કદાચ અન્યાય અને પીડા પ્રત્યેની જે સંવેદનશીલતા છે એ કદાચ આ અનુભવમાંથી આવી હોય. એમનું શિક્ષણ પછી મેલબોર્ન અને ઓક્સફર્ડમાં થયું.
પણ પેલો વિચાર જેના માટે તેઓ સૌથી વધુ જાણીતા છે, પ્રાણી અધિકારવાળો, એની શરૂઆત કેવી રીતે થઈ? શું એ કોઈ એકેડેમિક સંશોધન હતું?
ના ના, એની શરૂઆત તો બહુ સામાન્ય લાગતી ઘટનાથી થઈ. વાત છે 1970ની, ઓક્સફર્ડમાં. એક દિવસ લંચ સમયે એમના એક ક્લાસમેટ રિચાર્ડ કેશન એમને માંસ ખાવાની ના પાડી.
ઓકે.
એટલે સિંગરે સ્વાભાવિક રીતે પૂછ્યું કે કેમ. તો કેશને પ્રાણીઓ પર થતી હિંસા અને એમના દુઃખના નૈતિક કારણો સમજાવ્યા.
બાપરે, એક સામાન્ય લંચ ટાઈમની વાતચીત અને એણે આખો દૃષ્ટિકોણ બદલી નાખ્યો.
બિલકુલ. એ વાતચીતે સિંગરને ખરેખર હચમચાવી દીધા. એમને પહેલીવાર એવું લાગ્યું કે આપણે પ્રાણીઓના દુઃખને કેટલી સહેલાઈથી, મતલબ ઇગ્નોર કરી દઈએ છીએ. આ અનુભવ પછી જ તેઓ શાકાહારી બન્યા અને અહીંથી જ એમના પેલું પુસ્તક એનિમલ લિબરેશન અને પ્રજાતિવાદના વિચારના બીજ રોપાયા.
પ્રજાતિવાદ, સ્પીશિઝમ, આ શબ્દ જ ઘણું બધું કહી જાય છે, જેમાં આપણે જાતિવાદ, રેસિઝમ કે લિંગભેદ, સેક્સિઝમ કહીએ છીએ, એના જેવું.
હા, સિંગરની દલીલ બહુ સ્પષ્ટ અને સીધી છે. એ કહે છે કે ફક્ત કોઈ જીવ મનુષ્ય પ્રજાતિનો છે બસ એટલા માટે એના હિતોને, ખાસ કરીને પીડા ન અનુભવવાના હિતને, બીજી પ્રજાતિના જીવોના સમાન હિતો કરતાં વધારે મહત્ત્વ આપવું એ પ્રજાતિવાદ છે. અને એ જાતિવાદ કે લિંગભેદ જેટલો જ અતાર્કિક અને અનૈતિક ભેદભાવ છે.
પણ આ તો બહુ મોટી વાત કહેવાય, કારણ કે આપણી મોટાભાગની પરંપરાઓ, આપણી વ્યવસ્થા, એ બધું તો માણસને જ કેન્દ્રમાં રાખે છે. તો સિંગરનો આ દલીલ માટેનો આધાર શું છે?
કે નૈતિકતાનો આધાર બુદ્ધિ કે ભાષા બોલવાની ક્ષમતા કે તર્ક શક્તિ નથી, પણ પીડા અને સુખ અનુભવવાની જે ક્ષમતા છે, એટલે કે સેન્ટિયન્સ, એ છે.
જો કોઈ જીવ પીડા અનુભવી શકે છે તો એના પીડા ન અનુભવવાના હિતને આપણા સમાન હિત જેટલું જ વજન મળવું જોઈએ. અહીં જ એમનો પેલો પ્રખ્યાત વિચાર આવે છે જે એનિમલ લિબરેશન પુસ્તકમાં મુખ્ય છે, પીડા સહન કરવામાં પ્રાણીઓ આપણા સમાન છે.
ઓહો, એટલે કે પેલી ફેક્ટરી ફાર્મિંગની વાત હોય કે પ્રાણીઓ પર થતા પ્રયોગો, આ બધું સિંગરની દૃષ્ટિએ નૈતિક રીતે ખોટું ઠરે, કારણ કે એમાં પ્રાણીઓના પીડાના હિતને માણસના ઘણીવાર સાવ નાના ફાયદા માટે અવગણવામાં આવે છે.
બરાબર. અને આ આખી વિચારધારાનો આધાર એમનો પસંદગી ઉપયોગિતાવાદ છે, પ્રેફરન્સ યુટિલિટેરિયનિઝમ. એટલે કે એવા કાર્યો કરવા જે અસર પામતા તમામ જીવોની પસંદગીઓ એટલે કે પ્રેફરન્સીસને મહત્તમ સંતોષ આપે. અને પ્રાણીઓની મુખ્ય પસંદગી શું હોય? પીડાથી બચવાની અને આનંદ મેળવવાની. સમજાયો. આ તો થઈ પ્રાણી અધિકારની વાત, પણ સિંગરનું બીજું એક મોટું પ્રદાન વૈશ્વિક ગરીબી અને એના પ્રત્યેની આપણી નૈતિક જવાબદારીઓ વિશે છે.
હા, અને એની શરૂઆત થઈ આમના 1972ના બહુ જ પ્રખ્યાત નિબંધથી, ફેમિન, એફ્લુએન્સ એન્ડ મોરાલિટી, દુષ્કાળ, સમૃદ્ધિ અને નૈતિકતા. આ નિબંધે ખરેખર ખળબળાટ મચાવી દીધો હતો.
એમાં પેલું ડૂબતા બાળકવાળું ઉદાહરણ આવે છે, એ જ ને?
હા હા, એ જ. એ ઉદાહરણ બહુ પાવરફુલ છે. સિંગર પૂછે છે, ધારો કે તમે કોઈ તળાવ પાસેથી જઈ રહ્યા છો અને એક બાળકને ડૂબતું જુઓ છો. હવે એને બચાવવા માટે તમારે પાણીમાં કૂદવું પડે અને કદાચ તમારા મોંઘા કપડાં કે બૂટ ખરાબ થાય. શું તમે બાળકને બચાવશો?
લગભગ બધા હાજ પાડશે, એમાં શું વિચારવાનું?
બરાબર. તો સિંગર પછી આગળ દલીલ કરે છે કે જો આપણે આપણી નજીકના એક બાળકને બચાવવા માટે થોડું નુકસાન, થોડી અગવડ ભોગવવા તૈયાર છીએ, તો પછી દૂર દેશમાં ભૂખમરા કે બીમારીથી મરતા અસંખ્ય બાળકોને બચાવવા કેમ નહીં, જે આપણે આપણી આવકનો સાવ નાનો હિસ્સો દાન કરીને પણ કરી શકીએ છીએ. શું અંતર કે રાષ્ટ્રીયતા આપણી નૈતિક જવાબદારી ઓછી કરી દે છે?
વિચારવા જેવો મુદ્દો છે.
અહીં જેમનો પેલો સિદ્ધાંત આવે છે, જો આપણે તુલનાત્મક નૈતિક મહત્વની કોઈ પણ વસ્તુનું બલિદાન આપ્યા વિના કશું ખરાબ થતું અટકાવી શકીએ, તો આપણે નૈતિક રીતે તે કરવું જોઈએ. અને આ વિચાર જ પેલી અસરકારક પરોપકાર એટલે કે ઇફેક્ટિવ ઓલ્ટ્રુઇઝમ ચળવળનો પાયો બન્યો, જે પછી એમણે એમના પુસ્તક ધ લાઈફ યુ કેન સેવમાં વધુ વિસ્તાર્યો.
અસરકારક પરોપકાર એટલે ખાલી દાન કરવું એટલું જ નહીં, પણ એ જોવું કે આપણું દાન ખરેખર સૌથી વધુ સારું ક્યાં કરી શકે છે. પુરાવા અને તર્કના આધારે ચેરિટી પસંદ કરવી.
ચોક્કસ. એ ખાલી ભાવનાઓથી નહીં પણ બુદ્ધિપૂર્વક મદદ કરવાની વાત છે. કઈ સંસ્થા $1થી સૌથી વધુ જીવન બચાવી શકે છે અથવા તો સુધારી શકે છે એ શોધીને ત્યાં દાન આપવું. સિંગર પોતે પણ કહેવાય છે કે પોતાની આવકનો ઘણો મોટો હિસ્સો કદાચ 25%થી 50% સુધી આવી અસરકારક ચેરિટીમાં દાન કરે છે.
આ વિચારો સાંભળવામાં તો બહુ તાર્કિક લાગે છે, પણ શું એ વ્યવહારુ છે? મતલબ શું આટલી બધી નૈતિક માંગણી એક સામાન્ય માણસ પૂરી કરી શકે?
અને આ જ સિંગરની મુખ્ય ટીકાઓમાંની એક છે. એને માંગણીનો વાંધો કહેવાય છે, ડિમાન્ડિંગનેસ ઓબ્જેક્શન. ટીકાકારો કહે છે કે એમની નૈતિકતા એટલું બધું માંગી લે છે કે સામાન્ય જીવન જીવવું લગભગ અશક્ય બનાવી દે. અને બીજું, શું આપણી જવાબદારીઓ પહેલા આપણા કુટુંબ, આપણા સમાજ કે આપણા દેશ પ્રત્યે વધુ નથી હોતી?
હા, અને પેલો પ્રાણી અધિકારનો મુદ્દો પણ, શું ખરેખર બધા પ્રાણીઓને સમાન ગણી શકાય? શું માણસ અને મચ્છરના હિતોને એક જ સ્તર પર મૂકી શકાય?
જુઓ, સિંગર એવું નથી કહેતા કે બધા જીવોના જીવનનું મૂલ્ય એક સમાન છે, પણ એ કહે છે કે સમાન હિતોને સમાન વિચારણા મળવી જોઈએ. જેમ કે પીડા ન અનુભવવાનું હિત, એ માણસમાં જેટલું મહત્વનું છે એટલું જ કૂતરામાં પણ. ભલે બંનેની બૌદ્ધિક ક્ષમતાઓ અલગ હોય, પણ હા, એમની આ દલીલો એમને બીજા વિચારકોથી અલગ પાડે છે.
જેમ કે
ઇમેન્યુઅલ કાર્ટ જેવા ફિલોસોફર માટે નૈતિકતાનો આધાર ફરજ અને નિયમો છે, પરિણામ નહીં. જ્યારે સિંગર માટે તો અંતિમ પરિણામ એટલે કે સુખમાં વધારો કે દુઃખમાં ઘટાડો એ જ મુખ્ય છે. અને પ્રાણી અધિકારના ક્ષેત્રમાં પણ ટોમ રેગન જેવા વિચારકો અધિકારો પર ભાર મૂકે છે, જ્યારે સિંગર હિતો પર.
આ સૂક્ષ્મ પણ મહત્વના તફાવતો છે.
બરાબર. અને આ જ તાર્કિક કઠોરતા સિંગરને એમના સૌથી વિવાદાસ્પદ ક્ષેત્ર તરફ લઈ જાય છે, એટલે કે જૈવ નીતિશાસ્ત્ર, બાયોએથિક્સ. એમના પુસ્તકો જેમ કે પ્રેક્ટિકલ એથિક્સ અને રીથિંકિંગ લાઈફ એન્ડ ડેથમાં એ ગર્ભપાત, યુથેનેશિયા એટલે કે દયામૃત્યુ અને ગંભીર રીતે વિકલાંગ જે નવજાત શિશુઓ હોય એમની સારવાર જેવા મુદ્દાઓ પર ચર્ચા કરે છે.
અને અહીં જ એમના પર સૌથી વધુ ટીકા થઈ છે, ખાસ કરીને પેલા વિકલાંગતા અધિકારના હિમાયતીઓ તરફથી.
હા, બરાબર. કારણ કે સિંગર જીવનની પવિત્રતાના પરંપરાગત ખ્યાલને પડકારે છે. એ જીવનની ગુણવત્તા એટલે કે ક્વોલિટી ઓફ લાઇફ અને વ્યક્તિત્વ એટલે કે પર્સનહુડ, જે સ્વજાગૃતિ, તર્ક કરવાની ક્ષમતા જેવી લાક્ષણિકતાઓ પર આધારિત છે, એના પર ભાર મૂકે છે.
એટલે એમનું કેમનું એમ છે કે
એમની દલીલ એવી છે કે જો કોઈ જીવ, ભલે તે માનવ હોય, પણ આ ક્ષમતાઓ ધરાવતો નથી અને એનું જીવન માત્ર પીડાદાયક જ રહેવાનું છે, તો એના જીવનને કૃત્રિમ રીતે લંબાવવાનો કોઈ નૈતિક અર્થ નથી. અને અમુક સંજોગોમાં, જેમ કે માતા પિતાની સંમતિ હોય, તો યુથેનેશિયા પણ નૈતિક રીતે યોગ્ય હોઈ શકે છે.
ઓહ, આ વિચારોને કારણે જ જર્મની અને બીજી જગ્યાઓએ એમની સામે ભારે વિરોધ પ્રદર્શનો થયા હતા. એમને બોલતા પણ અટકાવવામાં આવ્યા હતા અને એમના પર યુજેનિક્સને પ્રોત્સાહન આપવાનો આરોપ પણ મુકાયો હતો.
બરાબર. ટીકાકારો કહે છે કે વ્યક્તિત્વ પરનો એમનો જે ભાર છે એ શિશુઓ, ગંભીર માનસિક વિકલાંગતા ધરાવતા લોકો કે પછી અલ્ઝાઇમર જેવી સ્થિતિમાં રહેલા વૃદ્ધોને નૈતિક વર્તુળમાંથી બાકાત કરી શકે છે અને એમના જીવનનું જાણે અવમૂલ્યન કરે છે. ધાર્મિક જૂથો પણ જીવનની પવિત્રતાના સિદ્ધાંતના ભંગ બદલ એમની ટીકા કરે છે.
આ બતાવે છે કે સિંગરના વિચારો ફક્ત કોઈ એક એકેડેમિક ચર્ચા નથી, પણ એ વાસ્તવિક જીવનના અત્યંત સંવેદનશીલ મુદ્દાઓને સ્પર્શે છે અને એની ઊંડી અસરો પડે છે.
ચોક્કસ. અને એમના પોતાના જીવનમાં પણ એક એવો પ્રસંગ આવ્યો હતો જ્યારે એમના સિદ્ધાંતો અને એમની અંગત લાગણીઓ વચ્ચે સંઘર્ષ થયો. જ્યારે એમના માતા અલ્ઝાઇમર રોગથી પીડિત થયા ત્યારે એમણે અને એમની બહેને માતાની મોંઘી સંભાળ પાછળ ઘણી મોટી રકમ ખર્ચી હતી,
જે કદાચ પેલા અસરકારક પરોપકારના સિદ્ધાંત મુજબ જો બીજે ક્યાંક વાપરી હોત તો વધુ લોકોના જીવન બચાવી શકાય હોત. આ એક બહુ માનવીય દ્વિધા છે.
હા, એ બતાવે છે કે ફિલોસોફિકલ સિદ્ધાંતોને વાસ્તવિક જીવનમાં લાગુ કરવા કેટલું જટિલ હોઈ શકે છે. પણ આ બધા વિવાદો છતાં સિંગરનો પ્રભાવ ઓછો નથી થયો.
તો આજે એમનો વારસો શું ગણાય? શું એમના વિચારો હવે મુખ્ય પ્રવાહમાં આવી ગયા છે?
કેટલાક અંશે તો હા. પ્રાણી કલ્યાણ અંગેની જાગૃતિ અને કાયદાઓ ચોક્કસપણે વધ્યા છે, જેમાં સિંગરના કામનો મોટો ફાળો છે. ફેક્ટરી ફાર્મિંગની ક્રૂરતા સામે લોકો બોલતા થયા છે. પેલી અસરકારક પરોપકાર ચળવળ એક વૈશ્વિક ચળવળ બની છે, જે અબજો ડોલરને વધુ અસરકારક રીતે વાપરવા માટે પ્રેરે છે. અને જૈવ નીતિશાસ્ત્રના ક્ષેત્રમાં એમણે જે પ્રશ્નો ઉઠાવ્યા એ આજે પણ તબીબી નિર્ણયો અને નીતિ ઘડતરમાં કેન્દ્રસ્થાને છે.
અને જે નવા પડકારો આવી રહ્યા છે, જેમ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એઆઈની નૈતિકતા, ક્લાઇમેટ ચેન્જની અસરો, ભવિષ્યની પેઢીઓ પ્રત્યેની આપણી જવાબદારી, આ બધામાં પણ સિંગરના વિચારો અને એમની પદ્ધતિઓ સુસંગત રહે છે.
એમનું એક પ્રખ્યાત વાક્ય છે પ્રેક્ટિકલ એથિક્સમાંથી, નીતિશાસ્ત્ર એ કોઈ આદર્શ પ્રણાલી નથી જે સિદ્ધાંતમાં ઉમદા હોય પરંતુ વ્યવહારમાં સારી ન હોય. એક નૈતિક નિર્ણય જે વ્યવહારમાં સારો નથી તે સૈદ્ધાંતિક ખામીથી પણ પીડાવવો જોઈએ. આ એમના અભિગમનો સાર છે કે નૈતિકતા વાસ્તવિક દુનિયા માટે હોવી જોઈએ, ફક્ત પુસ્તકો માટે નહીં.
તો અંતે એમ કહી શકાય કે પીટર સિંગરનું સૌથી મોટો વારસો કદાચ એમના જવાબોમાં એટલો નથી જેટલો એમણે પૂછેલા સવાલોમાં છે. એમણે આપણને આપણી નૈતિક સીમાઓને પડકારવા અને કદાચ વિસ્તારવા માટે મજબૂર કર્યા છે.
બરાબર કહ્યું. એ આપણને જાણે અરીસો બતાવે છે અને પૂછે છે કે આપણી કરુણા અને આપણી જવાબદારી ક્યાં સુધી પહોંચે છે. શું એ ફક્ત આપણા જેવા દેખાતા, આપણા જેવું વિચારતા, આપણી પ્રજાતિના સભ્યો સુધી જ સીમિત છે કે પછી એનાથી આગળ પણ જાય છે?
અને આ જ વિચાર સાથે આપણે આપણા શ્રોતાઓને પણ છોડી શકીએ. સિંગરના વિચારોના પ્રકાશમાં આપણે આપણી જાતને પૂછવાની જરૂર છે, આજે આપણી પોતાની નૈતિક વર્તુળની એવી કઈ સીમા છે જે કદાચ અતાર્કિક છે અથવા અન્યાયી છે? એવા કયા જીવો કે કયા મુદ્દાઓ છે જેમને આપણે કદાચ અનદેખા કરી રહ્યા છીએ, ફક્ત આદતને કારણે કે આપણી સગવડ ખાતર?
એક ગહન પ્રશ્ન છે જેના પર વિચારતા રહેવું જોઈએ.
આ જ્ઞાન સંવાદ અહીં પૂર્ણ થાય છે. પાછા મળશું અન્ય એક મહાન વિચારક સાથે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં.